શ્રોતા મિત્રો, આજે પર્થથી આપણી સાથે જોડાઈ રહ્યા છે અમિતભાઈ મહેતા. અમિતભાઈ સાથે થોડા વખત પહેલા વાત થઈ ત્યારે તેમના વાંચનના શોખ વિશે જાણવા મળ્યું અને અમિતભાઈએ સામેથી કેટલાક જાણીતા અને લોકપ્રિય ગુજરાતી ગ્રંથોની ઓળખ આપ સૌ સાથે શેર કરવામાં રસ બતાવ્યો છે. તો આવો તેમની સાથે વાત કરીએ. અમિતભાઈ, વેલકમ ટુ SBS રેડિયોઝ ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામ.
નીતલબેન, થેન્ક યુ. ઇટ્સ માય પ્રિવિલેજ ટુ ટોક ટુ યુ એન્ડ ગુજરાતી વાચકો.
અમિતભાઈ, તમારા વાંચનના શોખ વિશે અમને થોડું જણાવશો.
મને છે ને નોવેલ વાંચવી ગમે છે, અને જે આપણી આઈ મીન ફિક્સન નહીં, એટલે ફિક્સન એનો મિક્સચર હોય એવી નોવેલ વાંચવી ગમે છે, અને ગુજરાતી સાહિત્ય વધુ ગમે છે. એમાં સરસ્વતી ચંદ્ર છે, વેવિશાળ છે, મુનશીની નવલકથાઓ છે, બધી ઘણી મને ગમે છે. અને એનું કારણ એવું છે નીતલબેન, હું જયારે યંગ હતો કે અમે અમારા એરિયામાં સંસ્કાર વ્યાખ્યાન માળા ગોઠવતા, અને બધા સાહિત્યકારો આવતા, દર વર્ષે 5 સાહિત્યકારો આવે ને એમની સાથે આ બધી ગોષ્ઠી કરતા, એને કારણે વધારે ગમે છે.
અને આ બધું કયા શહેરમાં, તમે ક્યાંના છો મૂળ?
હું નડિયાદનો છું, નડિયાદના નાગર ફેમિલીમાં છું, અને નડિયાદ સાક્ષર નગરી કહેવાય. એક સમયે જર્મનીમાં 7 સાહિત્યકારો હતા, એવી રીતે 7 સાહિત્યકારો નડિયાદમાં હતા, એટલે નડિયાદ સાક્ષર નગરી તરીકે ઓળખાય છે. મણિલાલ નબુભાઈ, ભદ્રમ ભદ્રમવાળા, મનસુખ રામ અને સરસ્વતી ચંદ્રવાળા, ગોવર્ધન રામ, બાલાશંકર કંથારિયા, એ બધા નડિયાદના.
આજે કયા ગ્રંથ વિશે વાત કરવા માંગો છો?
આપણે શરૂઆત સરસ્વતી ચંદ્ર થી કરીએ, કારણ કે સરસ્વતી ચંદ્ર પહેલી ગુજરાતી નોવેલ છે. સરસ્વતી ચંદ્ર એક, તમને ખ્યાલ હોય તો ગોવિંદ સરૈયાએ પહેલા મૂવી કરેલું સરસ્વતી ચંદ્ર, અને ત્યાર પછી તાજેતરમાં સંજય લીલા ભણસાલીએ સરસ્વતી ચંદ્રની સિરિયલ કરી. હવે આ બંનેમાં એમાં છે ને તો આપણને લવ સ્ટોરી બહુ હાઈલાઇટ થઈ છે, પણ સરસ્વતી ચંદ્ર એ માત્ર લવ સ્ટોરી નથી, ઇટ્સ એપિક નોવેલ છે. લવ સ્ટોરી સિવાય પણ ઘણું છે અને ઘણી સુંદર કથા છે.
અમિતભાઈ, નવલકથાની વાત હોય એટલે તો જાતે વાંચો અને જે આનંદ આવે એવો આનંદ તો એના પિક્ચર ને એના પર બનેલી સિરિયલ જોઈને પણ નથી આવતો. તેમ છતાં જે લોકોએ કોઈ દિવસ આ નવલકથા વાંચી જ ન હોય તેમને માટે ટૂંકમાં વાર્તાનો સારાંશ જણાવી શકશો?
હવે એની વાત એવી છે કે મુંબઈમાં એક મલ્ટી મિલિયનર લક્ષ્મીનંદન શેઠ રહેતા હતા, એમનો દીકરો હતો જેનું નામ સરસ્વતી ચંદ્ર હતું. આ સરસ્વતી ચંદ્ર ત્યાં જ ભણ્યો અને ત્યાં જ ઉછર્યો, અને એનો અંગ્રેજી ભાષા પર બહુ સારું કાબુ હતું, બહુ ભણેલો હતો. એટલે એને એમ હતું કે મારે સમાજમાં કંઈક પાછું આપવું છે. આ દરમિયાન સરસ્વતી ચંદ્રનું વેવિશાળ થયું, તે જાણીતી ગુણસુંદરીનો ઘર સંતરજી વાર્તા છે. એ પ્રમાણે ગુણસુંદરી અને વિદ્યાચતુર્ની દીકરી કુમુદ સાથે વેવિશાળ થયા. દરમિયાનમાં શું થયું કે સરસ્વતી ચંદ્રની ઓરમાન માતાનો જુદો એપ્રોચ હતો જૂના જમાનાનો. એટલે એમણે કંઈક એના પિતાને કહ્યું સરસ્વતી ચંદ્રના, અને સરસ્વતી ચંદ્રને એના પિતાએ ધમકાવ્યો કોઈક કારણસર. હવે સરસ્વતી ચંદ્ર તો એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલ હતો, એને લાગી આવ્યું, ઇમોશનલ થઈ ગયો, અને એને ઘર જ છોડી દીધો. એટલે શું થયું કે એન્ડ ઓફ સ્ટોરી થઈ ગઈ, લવ સ્ટોરી તો ત્યાં પૂરી થઈ ગઈ કુમુદના સરસ્વતી ચંદ્રની. હવે જો ઘરમાંથી નીકળી ગયો અને એક જગ્યાએ પ્રધાન હતા બુદ્ધિધન, એના ગામમાં ગયો, અને બુદ્ધિધન ભાઈ આની પ્રતિભાથી આકર્ષાયા અને સરસ્વતી ચંદ્રને પોતાના પીએ તરીકે રાખી લીધા. હવે કોઇન્સિડન્ટલી શું બન્યું કે કુમુદના લગ્ન આ બુદ્ધિધનના દીકરા સાથે થયા હતા, પ્રમાદધન સાથે. પ્રમાદધન નામ પ્રમાણે પ્રમાદી હતો, વ્યસની હતો અને લંપટ હતો, એટલે કુમુદ બહુ જ દુઃખી હતી. અને સરસ્વતી ચંદ્ર ત્યાં ગયો પછી ખ્યાલ આવ્યો કે આ તો આવું થયું છે એમ, એટલે બીજી વખત મળ્યા. નોવેલ જે નાટકીય તત્વો જોઈએ તે અહીં આવ્યું, બીજી વખત મળ્યા. પણ બંને દુઃખી હતા. સરસ્વતી ચંદ્રને એમ થયું કે કુમુદ મને જોઈને વધારે દુઃખી થાય છે, એટલે એને વિચાર્યું ચાલો હું આ પણ ગામ છોડી દઉં, હું શું કામ દુઃખી થઉં અને એને દુઃખી કરું. એટલે સરસ્વતી ચંદ્ર ત્યાંથી પણ નીકળી ગયા, એટલે બીજી વખત જીવનમાં મળ્યા અને બીજી વખત છૂટા પડ્યા. સરસ્વતી ચંદ્ર ત્યાંથી નીકળી ગયો અને ક્યાંક જતો હતો તો જંગલમાં એને કઈ ગુંડાઓ મળ્યા અને પછી ત્યાં બેભાન થઈ ગયા સરસ્વતી ચંદ્ર. એ જ સમયે એ વિસ્તારમાં એક આધ્યાત્મિક સંસ્થા હતી અને વિષ્ણુદાસ નામના એક મહંત એના હેડ હતા. એમના સાધુએ સરસ્વતી ચંદ્રને બેભાન જોયો એટલે લઈ ગયા પોતાના મઠમાં, અને સરસ્વતી ચંદ્ર તો ત્યાં આગળ પણ આધ્યાત્મ જીવન જીકાળવા લાગ્યો. દરમિયાનમાં કુમુદને એના સાસરે ટોર્ચરિંગ બહુ હતું પતિ તરફથી, બાકીના સભ્યો સારા હતા, એટલે કુમુદ મન અળું કરવા પોતાના પિયર જતી હતી. તો રસ્તામાં એ પણ ભદ્રા નામની નદીમાં તણાઈ ગઈ. એ જ સમયે પેલા વિષ્ણુદાસ સાધુના મઠના સાધ્વીઓ ત્યાંથી પસાર થતા હતા, એમણે કુમુદને બચાવી અને એને પણ મઠમાં લઈ ગયા. એટલે કુમુદે ત્યાં મઠમાં મધુરી મૈયા નામે આધ્યાત્મિક જીવન શરૂ કર્યું. એ દરમિયાન પાછા ત્રીજી વખત આ બંને કપલ મળ્યા મઠમાં, આધ્યાત્મિક સંસ્થામાં. દરમિયાનમાં કુમુદના પતિ પ્રમાદન નું અવસાન થયું જેવા ન્યૂઝ આવ્યા. સરસ્વતી ચંદ્ર પહેલેથી આકર્ષાયો તો હતો જ કુમુદ અને સુધારાવાદી વિચારવાળા હતા, એટલે એને કુમુદ ને એમ કહ્યું કે ચાલ હવે આપણે બે પરણી જઈએ, આઈ એમ હેપી તારી સાથે મેરેજ કરવા. કુમુદે ના પાડી, એ બંને વચ્ચે બહુ ચકબક થઈ. આ વાત પેલા મચ્છના સાધુના હેડ પાસે ગઈ. એમણે એવું સજેશન કર્યું કે સરસ્વતી ચંદ્ર અને કુમુદ પાંચ રાત્રિઓ એક ગુફામાં રહે એકલા અને બધી ચર્ચા કરે સમાજની બધી, અને છતાંય એમનો આત્મા અને શરીર બંને શુદ્ધ રહે તો આગળ શું કરવું આપણે વિચારીશું, વિલ થિંક ઓન ધેટ. બંને જણા રહ્યા જયારે પાંચ રાત્રિ ગુફામાં, ત્યારે કુમુદ સરસ્વતી ચંદ્રને એમ સમજાવે છે કુસુમ મારી નાની બેન સાથે લગ્ન કર. સરસ્વતી ચંદ્ર માની જાય છે અને બંને પક્ષના વડીલો કુસુમ અને સરસ્વતી ચંદ્રના લગ્ન કરાવે છે અને કુસુમ અને સરસ્વતી ચંદ્ર ભેગા થઈ અને કલ્યાણ ગ્રામની યોજના કરે છે. કલ્યાણ ગ્રામની યોજના એટલે એક એવો સમાજ કે જ્યાં ભણેલા ગણેલો જ લોકો ભેગા થાય, સરસ્વતીનું ચિંતન કરે અને શિક્ષણ સમાજમાં કેમ કામ આવે, કેવી રીતે આપણા ગામડાને કે આપણા સમાજને આપણે વ્યવસ્થિત બનાવીએ એવું કામ કરે એને કલ્યાણ ગ્રામની યોજના. સાહિત્યકારો એમ પણ કહે છે કે મહાત્મા ગાંધીજીએ જે આદર્શ ગ્રામની સ્વપ્નું કરેલું પોતાનું એ કલ્યાણ ગ્રામ પરથી લીધેલું. ફેર માટે એટલો કે કલ્યાણ ગ્રામમાં ચિંતન હતું અને ગાંધીજીની વાતમાં થોડો એપ્રોચ પણ હતો, એટલો ફેર હતો. પણ મેં પહેલા કહ્યું એમ આ માત્ર લવ સ્ટોરી નથી, એક જ પાત્ર ત્રણ વખત મળે છે, જુદા જુદા સમયે મળે છે, પહેલા મુગ્ધાવસ્થામાં, પછી સંસારમાં દુઃખમાં અને ત્રીજી વખત અધ્યાત્મએ. એ ઉપરાંત આમાં પોલિટિક્સ છે કે રાજાઓએ અંગ્રેજોને સપોર્ટ કરવો કે નહીં એવી બધી વાત છે, ઘણી બધી વાત છે. એટલે આ નોવેલ બહુ સુંદર છે.
અમિતભાઈ, નવલકથાનો પરિચય અને વાર્તા ટૂંકમાં જણાવવા બદલ આભાર. આ નવલકથા ગુજરાતી સાહિત્યમાં તો આગવું સ્થાન ધરાવે છે, વિશ્વ સાહિત્યમાં તેનું શું સ્થાન છે?
એવું છે કે સરસ્વતી ચંદ્ર એ ભારતીય સંસ્કૃતિની ગુજરાતી સમજની પહેલી નોવેલ છે. એવી વાત કહેવાય છે કે જયારે સરસ્વતી ચંદ્ર પહેલી વખત નોવેલ લખી ત્યારે ગુજરાતી સાહિત્યએ વિશ્વ સાહિત્યમાં પગ મૂક્યો એવું કહેવાય છે. આ પહેલા વિશ્વના સાહિત્યમાં ખાસ કરીને યુરોપિયન, અંગ્રેજી, ગ્રીક, લેટિન, પર્શિયન એવી ભાષાઓના સાહિત્યમાં જે નીતિ રીતિ હતી એ જ ગુજરાતી સાહિત્યમાં આવી. વળી એવું છે કે આ સાહિત્યમાં પ્રાચીન પૂર્વ એટલે ભારતીય, અર્વાચીન પૂર્વ અને અર્વાચીન પશ્ચિમ એ ત્રણ યુગનો સમાવેશ થાય છે. બરોબર, પહેલા ગોઇથેની મિસ્ટર વિલહેમ હતી, પછી વિક્ટર હ્યુગોની લે મિઝરેબલ હતી, આપણે સંસ્કૃતમાં કાદંબરી કવિ બાણની હતી, એ બધી હતી એ સાહિત્યના એ સ્ટેજમાં આ સરસ નોવેલ આવી એવું થયું. બીજું શું છે કે 1850માં ગુજરાત આપણા ઇન્ડિયામાં યુનિવર્સિટી શરૂ થઈ બધી પહેલી વખત, મુંબઈ, મદ્રાસ અને કલકત્તા એમ ત્રણ, અને 1875 થી યુનિવર્સિટીમાં બીજા દેશની ભાષાઓ શીખવાડવા માંડ્યા, બીજા દેશનું સાહિત્ય આવ્યું, બીજા દેશની સંસ્કૃતિ આવી, એટલે બધા ભણે ગણેલા શિક્ષકો જે છે જે સાક્ષરો કહેવાય એ 1880 પછી સમાજમાં બહાર આવ્યા અને 1880 પછી બધું સાહિત્ય છપાવા લાગ્યું. એ પહેલા 1880માં ગુજરાતમાં છે ને બંગાળના રસ્તેથી સુધારાનો પવન ફૂંકાયો હતો. રાજા રામમોહન રાય હતા ખ્યાલ હોય તો, સતી પ્રથા, સ્ત્રી વિવાહ એ બધી બાબતોનું ચાલતી હતી, એટલે સુરત આ બધાનું એપિસેન્ટર હતું. સુરત વાળા સાહિત્યકારો એમ માનતા, નર્મદ નવલરામ બધા, ભાઈ આ પશ્ચિમની વાત છે ને એ સાક્ષી તો બધી ખોટી છે એમ. જયારે મધ્ય ગુજરાત એટલે અમદાવાદ ને નડિયાદના સાક્ષરો એમ માનતા કે એવું નથી, આપણું જ બધું સાચું છે, બીજું કોઈ નથી એમ. જયારે ગોવર્ધન રામે નવો ટ્રેન્ડ કર્યો કે ભાઈ એવું નથી, આ પણ સાચું નથી, આ પણ સારું નથી, સામ્યતાવાદી એપ્રોચ હતો ગોવર્ધન રામનો કે ભાઈ બંને સંસ્કૃતિનો સમન્વય, બેનાથી જે સારું છે ને એ આપણે લઈએ ને ખરાબ છે ને ફેંકી દઈએ. તમને જો કહું તો એ વખત સરસ્વતી ચંદ્ર નોવેલ તો ટ્રેન્ડ સેટિંગ સાબિત થઈ મિત્તલબેન, એટલે આખા આપણા સમાજને સમાજ થિંકિંગ બદલાવ્યું. સરસ્વતી ચંદ્ર એ આપણા સમાજને મોડેલ એક નવું મોડેલ આપ્યું.
આ નોવેલ, આ નવલકથા વાંચવી ખૂબ જ એક અદ્ભુત અનુભવ છે, એ ભાષા વિશે કંઈક કહી શકશો?
હા, જો તમે સરસ વાત કરી નિર્જલભાઈ, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. એટલા માટે કે એ સમયની જે ભાષા હતી ને સાવ જુદી હતી, ત્યારના અલંકારો, એ વખતનું શબ્દ ભંડોળ, વોકેબ્યુલરી, એના રૂઢિપ્રયોગો એ હાલના કરતા સાવ જુદા હતા. દાખલા તરીકે કુમુદ અને સરસ્વતી ચંદ્ર પહેલી વખત મળે છે તો તારા મૈત્રક થયું, તારા મૈત્રક એવો શબ્દ વાપર્યો છે. અત્યારની રીતે કહીએ તો સ્ટેર, એ સામે તાકી જ રહે છે, લવ એટ ફર્સ્ટ સાઈટ એવું. દાંતને દંત્ય લખતા, આંખને અક્ષ લખતા, એટલે કે સંસ્કૃત ભાષાના શબ્દો આવતા હતા અને લાંબા લાંબા વાક્યો લખાતા, ઇનડિરેક્ટ સ્પીચ હતી, આજનું જે સાહિત્ય છે એમાં ટૂંકા વાક્યો છે, અંગ્રેજી તરફથી આવે છે, ડાયરેક્ટ સ્પીચ છે, ટેકનોલોજી છે. એટલે અગાઉની જે ભાષા હતી ત્યારની જે સંસ્કૃત પ્રચુર હતી, અત્યારની જે કઈ ભાષાઓ છે એ બધી ઇંગ્લિશ પરથી આવે છે, બધા શબ્દો અને રૂઢિપ્રયોગો બધું.
અમિતભાઈ, આજે તમે સરસ્વતી ચંદ્ર નવલકથા વિશે જે વિશ્લેષણ આપ્યું, જે માહિતી આપી, તે બદલ ખૂબ ખૂબ આભાર. અને આશા રાખીએ કે ફરી થોડા દિવસમાં સમય કાઢીને તમે બીજા કોઈ ગ્રંથની ઓળખ અમારા શ્રોતા મિત્રોને આપી શકો. આજે સમય કાઢીને વાત કરી તે બદલ ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ SBS રેડિયોનો અને ગુજરાતી વાચકોનો, અને આઈ ફીલ પ્રિવિલેજ ટુ ટોક ટુ યુ.